મોટામાં મોટી સમસ્યા છે. જો હરેક કો પરેશાન કરતી આ રહી હૈ, શાન ભી બઢાતી હૈ ઓર પરેશાન ભી કરતી હૈ, યે હૈ મન કી સમસ્યા. મન એક ક્ષણ પર, એક ક્ષણ વાર પણ શાંત ન રહી શકે એવી એની પ્રકૃતિ છે. અને એટલા માટે જ મહાપુરુષો એ મનની સાથે સતત કોઈ ને કોઈ પ્રકારના સત્સંગમાં રહેવું અને સંઘર્ષથી દૂર રહેવું એવા સાધક જીવનને મેં સ્વીકારેલું. મન એ સમસ્ત વિશ્વમાં પણ વ્યાપક થઈ શકે છે. એ મન શરીરની અંદર પણ રહી શકે છે. આવા મનની અત્યંત ચંચલ અને વિચલિત અવસ્થા અને પરિણામ રૂપ મહાપુરુષોએ મનને નિયંત્રિત રાખવા માટે અનેક સાધનો સાધક તરીકે ઉપયોગ કરે. મનનું ભટકાવું, જીવન વિચલિત રહેવું, એને લક્ષ્યમાં રાખીને સંત મહાપુરુષો અનેક એવા પોતાના વિચારો, મન વડે થયેલા અનુભવો એમાંથી કંઈ પણ છુપાવ્યા સિવાય એને ખુલ્લા મૂકી દે છે. સામાન્ય માણસની એ કક્ષા નથી કે મનની જેવી અવસ્થા હોય એવી અવસ્થાને સત્ય રૂપે એને બિલકુલ ખુલ્લી કરી દેવી. એ કાર્ય તો કોઈક સિદ્ધ મહાપુરુષો, કોઈ સમર્થ હોય ને તે જ સત્યને નગ્ન તરીકે જોઈ શકતો હોય છે. તો એવા નગ્ન સત્યને અહીંયા આગળ દરેક જનજીવનને જે સ્પર્શે છે એવું સત્ય. મનની અવસ્થા ને માટે કહ્યું, નવે ખંડ હમ દેખ લિયા, બધું જોઈ લીધું. આ સૃષ્ટિનું કોઈ પણ સર્જન એવું નથી કે જે મન જ્યાં સુધી ન પકડી શકે. એ નવે ખંડ હમ દેખ લિયા, પૃથ્વી તલ ધરાતલ ઉપર નવ ખંડ છે. આ શરીરને પણ નવ દ્વાર છે. એ નવે નવ દ્વાર ઉપર વૃત્તિઓ, એના વિષયો, એના ભોગો, એ બધા જ જોઈ લીધા. એમાં નિસ્સારતા અનુભવાઈ. સૌથી પહેલા તો એ નવે ઇન્દ્રિયોના ભોગો, નવે દ્વારો મધુર લાગે, એમાં આસ્વાદ આવે. જેમ એક કૂતરું હાડકાને ચીસ્યા કરે, ચાવ્યા કરે, અને એના જ દાંતમાંથી નીકળતા લોહીનો સ્વાદ માણતો હોય, અને એમ લાગે કે આ હાડકામાંથી એ રસ આવી રહ્યો છે. હાડકું સૂકું છે, જડ છે, નિર્જીવ છે. અજ્ઞાન અવસ્થામાં એ કૂતરાને એ હાડકામાંથી સ્વાદ દેખાતો હોય છે, પોતાના જ લોહીથી. એમ જે અવસ્થા નવે ઇન્દ્રિયો, નવે દ્વાર ઉપર એના ભોગોના સ્વાદ સમજાય છે, દેખાય છે, એમાં અત્યંત આસક્ત રહે છે. પણ એ બધા જ કૂતરું ચૂસતા અડકા જેવા છે. રસ ઇન્દ્રિયોમાં છે ત્યાં સુધી જ ભોગોમાં સ્વાદ આવવાનો. ભોગો જળ છે, સૂક્ષ્મ ચેતનાની સાથે ઇન્દ્રિયો પણ ચેતન છે. જળ ભોગોની સાથે આસક્તિ થવાને કારણે પરમ સૂક્ષ્મ ચૈતન્યની સાથે સંબંધ હોવા છતાંય ભોગો ભોગવતી વખતે ઇન્દ્રિયો પણ જળની સાથે જળ બની જાય છે. નવે ખંડ અમ દેખ લિયા, શરીરના દસે દ્વારો વડે જે કઈ ભોગો ભોગવવા જેવા હતા એ ભોગવ્યા. એમાં અંતે હારી થાકીને સ્વીકાર કરવો પડ્યો કે આમાં કોઈ સ્વાદ નથી, આમાં કોઈ રસ નથી. સત્ય હકીકત તો એ છે, ત્યારે જ સમજાય કે જયારે અનુભવ હોય. નિજ અનુભવ બેનું મન હોય કે થીરા, કોઈ પણ પ્રકારનો એને ઉપદેશ બોધ સલાહ આપવામાં આવે, પણ જ્યાં સુધી એને પોતાને પ્રતીતિ અનુભવ ન થાય, પ્રતીતિ ન થાય, ત્યાં સુધી એ કાર્ય છોડતો નથી, એ પ્રવૃત્તિને છોડતો નથી. ઠોકર ન વાગે ત્યાં સુધી એ સીધો ન ચાલે. નાના બાળકથી માંડીને ગમે એટલો પ્રૌઢ હોય તો પણ એની મનોદશા આ રહેવાની. એક નાનું બાળક છે, આંગળીએ વરગાડીને ચલાવો, રસ્તે ચાલતા કુદાકૂદ કરશે, એને કહેવા જો દીકરા ના આમ કૂદીએ નહીં, દોડીએ નહીં, હા વાગશે, પડી જવાશે, વાગશે, ઠોકર વાગશે. આમ બીવડાવવા છતાંય એ બાળક કૂદ્યા જ કરે, એમ એ જ રીતે ચાલ્યા કરે, પણ એક બે ઠોકર વાગે, લોહી નીકળે, પાટો બાંધે, પછીથી એ બાળક એ રીતનું કુદાકૂદ કરતું આપોઆપ બંધ થઈ શકે. એમ નિજ અનુભવ, બાલ્ય અવસ્થામાં પણ પોતાનો સ્વ અનુભવ ન થાય ને ત્યાં સુધી એને સ્વીકારવા માટે તૈયાર નથી. માનવ જીવન આખું જ અનુભૂતિ ઉપર રચાયેલું છે. જેમ જેમ પ્રસંગ પડતો જાય, અનુભવ થતો જાય અને એની અનુભૂતિ આવતી જાય ને તેમ તેમ એ સ્વસ્થ બનતો જાય. પણ જ્યાં સુધી અનુભવની અનુભૂતિ એની પાસે નથી હોતી સમજણપૂર્વક, ત્યાં સુધી એ પોતાની ભૂલને ભૂલ નથી સમજતો. ક્યાં તો એને પરાક્રમ સમજશે, ક્યાં તો એને પોતાને આ જ સત્ય છે એમ માની લેતો હશે. જ્યારે એના પરિણામ એને પ્રત્યક્ષ થાય ત્યાર પછી જ એને રાખવું કે છોડી દેવું એનો નિર્ણય લેતો હોય છે. જીવનના દરેક પ્રસંગો, દરેક પરિસ્થિતિ, દરેક અવસ્થા એ જ પ્રમાણે અને એ જ રીતે માણસ જેમ જેમ અનુભવ થાય, વ્યવહારમાં આવે, એની ઉંમર વધતી જાય તેમ તેમ એ ઘડાતો જતો હોય છે. અને ઘડાય એટલે પછી એ વ્યવસ્થિત થતો જાય, એને મેચ્યોર કહે છે અંગ્રેજીમાં, કે હવે બધાની અંદર વ્યવહારની અંદર એ પોતે આમ વ્યવસ્થિત થતો જાય છે એનું વર્તન, એનો વ્યવહાર. તો અનુભવ સિવાય જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માણસ સ્થિર થઈ શકતો નથી, ગંભીર બની શકતો નથી. નવખંડ હમ દેખ લિયા, આ સૃષ્ટિમાં જે કાંઈ છે તે બધું જ જોઈ લીધું, કોઈ અનુભવ બાકી રાખ્યો નથી. હવે એ રીતે તૃપ્તિ ન અનુભવાય ત્યાં સુધી પણ સ્થિરતા ન આવે. જ્યાં સુધી ચંચળતા છે, વાસનાઓ છે, એમાં અધૂરાપણું છે, ત્યાં સુધી એ પોતે તૃપ્ત થતો નથી અને તૃપ્ત ન થાય ને ત્યાં સુધી નવે ખંડમ દેખ લિયા એમ બોલી ન શકે. જમીને ઉઠ્યો હોય માણસને પછી એને કહે કે ભાઈ ફરી તમે જમવા બેસો, કે ના જમી લીધું છે. નવે ખંડ હમ દેખ લિયા, તૃપ્તિ થઈ પછી કહેશે ના હવે જ હવે મારે નથી જમવું, ભોજન નથી કરવું. કેમ? કે એને પૂરતો આહાર મળી ગયો છે, એને તૃપ્તિ થઈ ગયેલી છે, એ જ બોલી શકશે. એમ અહીંયા પણ નવે ખંડમ દેખ લિયા એ કોણ કહી શકશે? કે જે એનાથી ધરાઈ ગયો છે, સંપૂર્ણ બહાર આવી ગયો છે. ઘણા એવા પણ હોય છે અતૃપ્ત, એને ભોજન કરી લીધું હોય, ખાઈ લીધું હોય, પણ થોડી વાર પછી પૂછો તો કઈક કે હા આવા દો ને, એની અતૃપ્ત અવસ્થા છે. ચંચલ વૃત્તિઓ ક્યારેય પણ માણસના જીવનમાં તૃપ્તિનો અનુભવ થવા દેતી નથી. ધરાયેલો માણસ જ નિરાતે બેઠો હશે, અધૂરામાં ચંચલતા અતૃપ્ત અવસ્થા, એને ક્યારે સુખ કે શાંતિ નહીં આપે. એની સાથે અંતર્મુક્તાની સ્થિરતા પણ એના માટે દુર્લભ થઈ જશે, સ્વપ્ને પણ જોવા નહીં મળે. નવખંડનો અર્થ જે જોઈ લીધો, અનુભવ કરી લીધો, એમાંથી કંઈ પણ સ્વાદ બાકી રાખ્યો નથી. એની સાથે સાથે જે જોઈ લીધું કે બસ હવે પૂરું થઈ ગયું, એવા પ્રકારની એના જીવનની સાચી અનુભૂતિ, બાહ્ય નહીં, નાટકીય નહીં, કે થોડી ક્ષણો માટે તૃપ્તિ ને પછી પાછી ભૂખ, એ પણ નહીં. એની સાથે કહ્યું કેતા યોજન જાવા, કેટલા યોજનો સુધી, ભલે યોજનનું માપ આજે માત્ર ધર્મગ્રંથોમાં જ રહ્યું છે, આજે માઇલ ને કિલોમીટર આવી ગયા છે, ગમે એટલા માઇલો દૂર હોય એનું અંતર અકલ્પ્ય અંતર છે. મન દોઢ્યા જ કરતું હોય, એની ગતિ અત્યંત તીવ્ર હોય છે, ક્યાં જઈને ક્યાંથી ક્યાં તરત પાછું પણ આવી જાય, તો આ મન કેટલા કિલોમીટરની, કેટલા માઇલોની યાત્રા કરી હશે એની કોઈ ગણના ખરી, એનું કોઈ માપનું મીટર ખરું કે આ મન જીવનમાં આટલા માઇલ દોડીને આવ્યો. એટલે જ કહ્યું કેતા યોજન ધાવા, અનગિનત જેની કોઈ ગણતરી નથી, મારું મન દોડ્યા જ કર્યું, દોડ્યા જ કર્યું. જો કોઈક વૈજ્ઞાનિક મીટર મૂક્યા લે અને મૂકવામાં આવે, દુનિયાનું બધા જ વાહનો માત કરી જાય એટલું બધું એનું દોડવાનું મળે, એનું માપ નીકળે. તો જે મનોવૃત્તિઓ ભટક્યા જ કરે છે, અને ભટકતા ભટકતા આ સૃષ્ટિના કોઈ પણ ચીજ વસ્તુને એને બાકી ન રાખી હોય, બધું જ જોઈ લીધું, પોતાને જેની ભૂખ લાગી, પોતાને જે જે ઈચ્છા થઈ એ બધા તરફ એ દોડી ગયું. કેતા યોજન ધાવા, અને ત્યાં જઈને ત્યાં ગયો શેના માટે, સુખ મેળવવા માટે. આટલું બધું અત્યાર સુધી દોડ્યો પણ ક્યાંય એની અંદર શાંતિ કે સુખની અનુભૂતિ સહેજ પણ થઈ નથી. દોડતા સુધી એમાં લોલુપતા હતી, એની પાસે જઈને ભોગો ભોગવતા પહેલા અતૃપ્ત હતો, અને એથી આગળ જ્યારે ભોગની સમાપ્તિ થઈ ત્યારે એની અંદર માત્ર અજંપો અને અશાંતિ જ રહી, એમાં તૃપ્તિ ન આવી, શાંતિ કે સંતોષ ન થયો. અને એટલા માટે તો પોતાના અનુભવ પ્રમાણેનો આક્રોશ વ્યક્ત કરે છે. નવે ખંડમાં દેખ લિયા રૂકેતા યોજન ધાવા, પોતાની જે અત્યંત અશાંતિ અને અતૃપ્ત અવસ્થા છે કે આટલું બધું દોડ્યો અને એની સાથે જે કંઈ જોવાનું હતું બધું જ જોઈ લીધું દોડી દોડીને, જ્યાં લગી ગતિ મોરી, મનની જ્યાં લગીનની ગતિ હોય ત્યાં સુધી ઉડી ઉડી જાય. અને મનની ગતિ જેટલી બીજી તીવ્ર ગતિ બીજા કશાય ની નહીં હોય, કે જઈને તરત પાછું આવી જાય. એના સમયની કોઈ ગણતરી નહીં, અને કેટલું અંતર છે, કઈ જગ્યા છે, દેશ ને કાળ, એની અંદર એ રાચ્યા જ કરે, ઉડ્યા જ કરે, ભમ્યા જ કરે. તો આવી મન અવસ્થા, મનોદશા જેને કહીએ, એ મનોદશાનું દર્શન કરાવતા મહારાષ્ટ્રીએ કહ્યું કે આ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શતી સમસ્યા છે. હું અહંકારને સાથે લઈને વ્યવહારિક જગતના સ્થુલ ભાવોને લઈને, શરીરની આસક્તિથી, દેહાધ્યાસને લઈને દોડ્યા જ કર્યો, ઘણું દોડ્યો, થાકી જવાય ત્યાં સુધી દોડ્યો, અને થાક્યા પછી ફરી પાછો કંઈક શક્તિ મળી, ફરી પાછો દોડી મૂકી. અવસ્થા માત્ર એક પશુવત, જેમ કૂતરું ખાલી ખાલી દોડ્યા જ કરે, ગાડું થયું હોય એ ક્યાંય પણ ઊભું ન રહે, એમ મારું મન પણ દોડ્યા જ કરે છે, ક્યાંય સ્થિર નથી રહી શકતું, ક્યાંય એને સ્થિર રહેવા માટેનું સ્થાન નથી મળતું, અને જે છે એનાથી વિરુદ્ધ દિશામાં દોડ્યા કરે છે. દોડે છે ખરું, જે તરફ જવાનું છે એ તરફ દ્રષ્ટિ નથી, લક્ષ પણ નથી, કે જે જ્યાંથી એને વાસ્તવિકતા જળવાની છે એ તરફ એ ક્યારેય પણ પાછું વાળીને જતું નથી. અને જ્યાં સ્થિરતા છે જ નહીં, અને જેના માટે આશા કરીને દોડે છે, એ માત્ર ભ્રમણા છે, મૃગજળ છે, છતાં એના તરફની દોટ એની ક્યારેય શાંત થતી નથી. અતૃપ્ત વાસનાઓ ક્યારેય પણ માણસને, એની વૃત્તિઓને, એની ઇન્દ્રિયોને સહેજ પણ સ્થિર થવા દેતું નથી. એટલે એનું દોડવું કોઈ લક્ષ્ય તરફ નહીં, બિલકુલ ભ્રામક અવસ્થા છે એ તરફ જ દોડ્યા કરે છે. અને ભ્રમણા એ જ સાચી છે, અને એ ભ્રમણા એ જ મને સાચું સુખ આપી શકશે. આવી અજ્ઞાનની અવસ્થા જ્યાં સુધી ન મટે ત્યાં સુધી એની ગતિ રોકાતી નથી, એની ગતિ ક્યારે પણ અટકતી નથી. જ્યાં સુધી એના મનને પૂરેપૂરી ખાતરી ન થાય, પૂરેપૂરો અનુભવ ન થાય, 100 વાર એને ભોગવ્યા પછી પણ, સેંકડો વખત ભોગવ્યા છતાં પણ એને પોતાને સમજણ ન પડે, સમજણ એનામાં ન આવે કે તૃપ્તિ ન આવે, ત્યાં સુધી એની ગતિ અટકતી નથી, એની દિશા પણ બદલાતી નથી. જે ભટકણ છે એનું કોઈ માપ નથી, પોતે સ્વીકાર કરે છે. કેતા જો જન ધાવા, કેટલું દોડ્યો આ ભૌતિકતાની પાછળ, આ નશ્વરતાની પાછળ, કેટલું ભટક્યો એની પોતાને ખબર નથી. કેટલા કલાક, કેટલા દિવસો નહીં, કેટલા જન્મ સુધી, કેટલી યોનિઓ, જન્મો જન્મ સુધી દોડ્યા જ કર્યું છે. એક પતિ તો બીજું, બીજું પતિ ત્રીજું. આપણું મન પણ એક વિચાર પાછળ દોડ્યું, એ પૂરો થયો પછી બીજા, ત્રીજા, એમ શૃંખલા એક ધારી, તૈલ ધારાવત, જેમ તેલની ધારા પડતી હોય, દેખાય નહીં છતાં એની ગતિ હોય, એમ મન આપણું છે, દોડ્યા કરે છે, એની ગતિ છે, પણ આપણને એનો પૂરેપૂરો અનુભવ નથી થતો. જ્યારે મનની ગતિનો અનુભવ થાય, પરિચય થાય ને, ત્યારે જ ખબર પડે કે આ કંઈક ખોટું છે. ત્યારે ત્યાં એને અટકવાનું મન થાય, નહીતર અટકે નહીં. એ પરિસ્થિતિમાં મન જ્યારે અનુભવ પછી સ્થિર થાય, શાંત બને, ત્યારે એનામાં એક દ્રષ્ટિ આવે કે આ શું છે વાસ્તવિકતા. અત્યાર સુધી જે કાંઈ જોયું, અનુભવ્યું, બોલાયું, એ માત્ર ભ્રમણા હતી, માત્ર અસત્ય હતું. જ્યાં જ્યાં ગયો અપેક્ષા લઈને, ત્યાં અપૂર્ણ રહી, અપેક્ષામાંથી કંઈ ન મળ્યું, ન સુખ મળ્યું, ન શાંતિ મળી, ન ભોગોમાંથી સંતોષ મળ્યો કે ન તૃપ્તિ થઈ. જ્યાં જ્યાં ગયો, જે જે વિષયને લક્ષ્ય કરીને ગયો, એ બધામાંથી, જાણે દિવાલે કોઈ પથ્થર હોય ને પથ્થરમાં માથું પછડાય અને ત્યાંથી પાછો પડે, એમ બધે દિશામાંથી નવે ખંડમાં દેખ લ્યા, બધી બાજુથી અથડાય કૂટાઈને પછડાઈને પાછો પડ્યો. કેતા જો જન્ધા, અને એવી ગતિએ દોડ્યો, અકલ્પિત અવિરત ગતિએ દોડ્યા જ કર્યું, દોડ્યા જ કર્યું, પણ એમાંથી ક્યાંય સાચું સ્વરૂપ, સાચું સ્થાન કે સ્થિરતા ક્યાંય પ્રાપ્ત ન થઈ. જે શાશ્વત સુખ કહેવાય એ ક્યાંય દેખાયું નહીં. સુખ મળ્યા, સ્વાદ પણ મળ્યા, પણ એ ક્ષણિક, ક્ષણવાર સુખ લાગે, પણ પછી એ દુઃખ. જીભ ઉપર મધુરમાં મધુર વસ્તુ મૂકવામાં આવે, મીઠી લાગે, જીભથી સહેજ પાછળ ધકેલાઈ ગઈ એટલે એનો સ્વાદ પૂરો થઈ ગયો. એમ જે ક્ષણિકતા છે ભોગોની, એ ક્ષણિકતાથી આ બાજુ કે પેલી બાજુ સહેજ હટી ગયા એટલે પૂરું થઈ ગયું સુખ. એને તૃપ્તિ તો થઈ જ નહીં, સંતોષ પણ ન મળ્યો, અને એની દીર્ઘકાલ પર્યંત તૃપ્તિ પણ ન અનુભવાઈ. જે ક્ષણભંગુર છે એમાંથી શાશ્વત તૃપ્તિ ક્યાંથી મળવાની હતી? હા મળે, પણ ક્ષણિક સુખ મળે, ક્ષણિક તૃપ્તિ મળે. જે શાશ્વત છે એની પાસે જઈએ તો જ શાશ્વતતા પ્રાપ્ત થાય. જ્યાં સુધી દેહાભ્યાસ છે, ઇન્દ્રિયોના ભોગોની પાછળ ભટકતા છે, ત્યાં સુધી ભૌતિકતાની પાછળ ભટકીશું, ક્ષણભંગુર એ આ શરીરની પાછળ ભમીએ છીએ. એટલે જેવો જેનો વિષય, જેવો જેનો સ્વભાવ, એ પ્રમાણેનું જ સુખ અને સગવડ આપી શકશે. શરીરના જે એનો ગુણધર્મ છે, એનો સ્વભાવ છે ક્ષણભંગુરતાનો, એટલે ક્ષણિક જ સુખ આપી શકશે. પણ શાશ્વત એની દિશા જુદી છે, એનો બીજો છેડો છે. એ શાશ્વતના છેડા તરફ એ વળી જાય અને ત્યાં એ તરફ ગતિ કરે તો જે પરમ ચેતના, સૂક્ષ્મ ચેતના એ શાશ્વત છે આ શરીરમાં, આ સૃષ્ટિમાં, એના તરફ જાય તો એના સ્વભાવ પ્રમાણે એ જ શાશ્વત સુખ આપી શકશે, શાશ્વત સુખની અનુભૂતિ કરાવી શકશે, અને પોતાના સ્વસ્વરૂપમાં એ કાયમ માટે સ્થિર થવા દેશે, ક્યાંય ભટકવા નહીં દે. પણ જ્યાં ભટકણની વૃત્તિ છે, ભટકણ ભાગ્યું રે વાસના લિંગ ગળ્યું, વાસનાઓની વૃત્તિઓ બિલકુલ શાંત થઈ ગઈ, જે કઈ ભટકતી વૃત્તિઓ હતી તે આપોઆપ શાંત અને સ્થિર થઈ ગઈ, અનુભવ વગર નહીં. અનુભવ તો દરેક ક્ષેત્રમાં આવશ્યક છે. કોઈ પણ વિષયની, કોઈ પણ ક્ષેત્રની અનુભવની વાત એ જ માણસને કંઈક પરિણામ આપી શકશે. વૈજ્ઞાનિક કંઈક અનુસંધાન કરતો હશે, સંશોધન, તો વૈજ્ઞાનિકને પણ પોતાના પ્રયોગના અનુભવો વડે આગળ વધીને એને જે સંશોધન પ્રાપ્ત કરવું છે ત્યાં સુધી પહોંચી શકે. એમ આપણે પણ આપણા જીવનના દરેક પ્રસંગને, દરેક વ્યવહારને એક પ્રયોગ તરીકે જો એનું મનન કરીએ, ચિંતન કરીએ, તે બધા જ પ્રયોગો સફળતા અને નિષ્ફળતાના, બધા જ પ્રયોગોને કરતા એમાંથી પસાર થતા થતા ભલે નિષ્ફળતા મળે પણ એ સફળતા છે. કારણ એટલું સ્પષ્ટ થઈ જાય કે આ પ્રયોગ જે કર્યો, જીવનનો અનુભવ થયો, એ સાચો નથી. એમ કરીને એક પગથિયું આગળ જઈ શકશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ માણસ જો પોતાના જીવનને જીવતા શીખે, પોતાના જીવનના દરેક પ્રસંગને, દરેક પરિસ્થિતિના, વ્યવહારની પરિસ્થિતિને જો વૈજ્ઞાનિક ચિંતન કરે, સફળતા અને નિષ્ફળતાનું એની પોતાની પાસે સ્પષ્ટ એક દ્રષ્ટિ હોય, તો ધીમે ધીમે ખોટા કે સાચા જીવનના અનુભવો વડે માણસ પોતાના ગંતવ્ય, પોતાના લક્ષ્ય સુધી એ જરૂર પહોંચી શકે. ખોટામાંથી પણ પસાર તો થવું જ પડે, અને જે પરમ છે, શાશ્વત છે, ત્યાં સુધી પહોંચવા માટે પણ માણસે તડકે છાંયડે કે કાંકરા કે કાંટા, સુગમ કે ઢાળ ચડવો કે ઉતરવો, એ બધા જ માર્ગ ખીણ પણ હશે, પાડ પણ હશે. એમાંથી એને પસાર થયા પછી જ પોતે નિશ્ચિત કરેલી જગ્યાએ સ્થળે એ પહોંચી શકે છે. પણ બધાની સાથે સંઘર્ષ તો જરૂર ખેલવો જ પડે, આવવાનો જ છે સંઘર્ષ. સંઘર્ષ વગર ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચી શકાય જ નહીં. ગંતવ્યને પ્રાપ્ત કરવા માટે પણ કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો એમાંથી પસાર કરવું, પસાર થવું, જેને અંગ્રેજીમાં તમે ફેસ કરવું કહો છો, એનો પ્રતિકાર કરવો. એકલો પ્રતિકાર ન કરીએ તો પણ સુરક્ષિત એમાંથી પાર ઉતરી જઈએ, અને પાર ઉતર્યા પછી જે અનુભવ, અને અનુભવો આપણને જે ગતિ આપે, જે સ્થિરતા આપે, જે દિશા આપે ને, એ દિશા આપણા જીવનનું અંતિમ લક્ષ્ય હોય. બાળકનું જીવન જોજો, ચંચળ હશે. યુવાનનું જોજો, તોફાન વાળું હશે. એક પ્રતિષ્ઠિતનું જોજો, એનાથી સ્થિર અને ગંભીર હશે. પછી એક પ્રૌઢનું જોજો, એથી પણ વધારે અનુભવ વાળું જીવન અને તોફાનોથી મુક્ત અને શાંત હશે. તોફાન એટલે આંતર બાહ્ય બધા જ તોફાનો, એના મનનું તોફાન, એના વિચારોનું તોફાન, એના વ્યવહારનું તોફાન. પ્રૌઢ અવસ્થાને સમય આપોઆપ શાંત થઈ ગયા હશે બધા જ તોફાન. કેમ? બધામાંથી પસાર થઈ ચૂક્યો છે, બધું જ અનુભવી ચૂક્યો છે. એ પ્રૌઢ વ્યક્તિ યુવાનની માફક તોફાન નહીં કરી શકે. બાળપણને પણ એ પોતાના જીવનની અંદર ફરી નહીં અનુભવી શકે, કારણ એ ચંચળતા જતી રહી છે, એ તોફાન પણ ત્યાંથી બહાર નીકળી ગયું છે અને પોતે સ્થિર થઈ ગયો છે અનુભવો વડે. અનુભવ જ માણસને ઘડે છે, યાદ રાખજો. પરિસ્થિતિ પ્રમાણે અનુભવ થાય છે, એટલે પરિસ્થિતિ અને અનુભવ માણસને ઘડે છે. એ આપોઆપ પછી તોફાનમાંથી બહાર નીકળી જઈ શાંત અને સ્થિર થતો જશે. આપણને પણ આશ્ચર્ય લાગશે કે આ માણસ આટલો બધો તોફાની હતો અને અત્યારે આટલો બધો શાંત છે. જેટલો માણસ તોફાની વધારે હશે ને, એટલો જ આગળ ઉપરની અવસ્થામાં એટલો સ્થિર, ગંભીર અને શાંત થતો જશે. કારણ વધારે તોફાનીને બહુ જલ્દી અનુભવ થઈ જતા હોય છે, અને જે ઓછો તોફાની હશે એને એની ગતિ પણ મંદ હશે, એટલો આગળ પણ નહીં વધી શકે જલ્દી. અનુભવ માણસને કોઈ ને કોઈ પ્રકારે, પછી અનુભવ હલકામાં હલકો હોય, નકામો હોય, ખોટો હોય, તોફાની હોય કે સારામાં સારો હોય, બસ એમાંથી જીવનને પસાર કરીને આગળ લઈ જવા માટે છે. અને માણસ આપોઆપ શાંત થતો જ જાય છે, ગઢાતો જ જાય છે, અને એ અવસ્થામાંથી પસાર થતો જાય છે. નવે ખંડ હમ દેખ લિયા, અરુ કેતા જોજન જાવા. કેટલું દોડી આવ્યો, ભટકી આવ્યો, ભમી આવ્યો,